તારીખ 2/9/1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા.
પત્ર મોટો છે, 703 નો પત્ર છે, મોટો છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક આશ્રયમાં ન ઉતારવા અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષના વચનો નો અર્થ લૌકિક દ્રષ્ટિએ ન કરવો એટલે લોકોનું હિત થાય, સમાજમાં આમ થાય, અથવા કોઈ જે ભાષાનો ભાષાકીય અર્થ એવો થતો હોય કે જેમાં લોક સંબંધિત અર્થઘટન થતું હોય, તો એ આશયની અંદર ન વિચારવા. જ્ઞાની પુરુષોના વચનો એ આશયથી ન વિચારવા, ગમે તે જાતના વચનો હોય તો પણ એમના વચનોને લૌકિક દ્રષ્ટિએ વિચારવાની, લૌકિક આશયથી વિચારવાની, અને શબ્દો લૌકિક હોય તો પણ એનું અર્થઘટન લૌકિક દ્રષ્ટિકોણ રાખે, છતાંય તે એમ છે વ્યવહારના વચનો હોય તો પણ એમાં આત્મહિતની મુખ્ય વાત હોય જ છે એમ કહેવું છે. અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. અલૌકિક દ્રષ્ટિએ એટલે આત્મહિતની દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. કોઈ કોઈ વારે ખ્યાલ આવે છે, ત્યારે તો સીધું યાદ નથી, પણ કોઈ વાર પ્રસંગ બને છે ત્યારે ખ્યાલ આવે છે. હા, થતી હોય છે તો પણ ત્યારે ખ્યાલ આવે છે કે આ લૌકિક દ્રષ્ટિએ આ વાતને વિચારે છે, પણ આવી રીતે તો વિચારવી જોઈતી નથી. હા, એમાં ભૂલ થવાનો સંભવ છે. એટલે અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે, અને પોતાને પ્રશ્ન પૂછવાનો અવસર હોય, એવો સમય હોય, એવો અવકાશ હોય, એવો જ્ઞાનનો સમાગમ પ્રાપ્ત હોય, તો એને લૌકિક પ્રશ્નોત્તરમાં ન પડવું. લોકોની વાતમાં લોક સમાજનું ભલું થાય, શું એ સમાજ સેવાનો વિષય જેને કહેવામાં આવે છે, એવા વિષયમાં જ્ઞાનીની સાથે ચર્ચામાં ન ઉતરવું, ના પાડે છે. પાનું છે 513 છે, પાનું 703 નંબરનો પત્ર, પાનું 513, એમાં નીચેથી ત્રીજો પેરેગ્રાફ છે. તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થ દ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. એ પ્રકારનું માનસ જેનું છે, લોક સંબંધી વિશેષ લોક પ્રધાનતાવાળું, લોક ભાવનાવાળું, લોક સહવાસવાળું, લોક સંજ્ઞાવાળું, તો એની અંદર નુકસાન છે કે પરમાર્થ દ્રષ્ટિ છે એ ડોળાઈ જાય છે, ક્ષોભ પામે છે એટલે ડોળાઈ જાય છે. એટલે પરમાર્થના વિષય ઉપર જે કેન્દ્રિત થવું જોઈએ, એના ઉપર લક્ષ્ય કેન્દ્રિત થવું જોઈએ, એની અંદર મુશ્કેલી ઊભી થાય છે, બાધા પહોંચે છે. માટે એવા પ્રકારમાં ના આવવું, અથવા તો જ્ઞાની પુરુષનો સમાગમ છે એ અલૌકિક સમાગમ છે, બહુ મર્યાદિત કાળ માટે એની પ્રાપ્તિ હોય છે, માટે એનો પારમાર્થિક દ્રષ્ટિએ જ પૂરેપૂરો લાભ ઉઠાવવો અને લૌકિક દ્રષ્ટિમાં એ સમયને ન બગાડવો, એવું અહીંયા કહેવાનો આશય છે. હા, ઘણી સારી વાત છે. એ ઘણા ગમે તે વાતો શરૂ કરી દે છે, એ સારું નહીં, એ પોતાને નુકસાન કરનારું છે. નાનીને તો બીજું નુકસાન નથી, એ તો પોતાને રીતે પરિણમે છે પોતાના ભાવમાં. પણ પૂછનારને અથવા એમના વચનોને જોનારને નુકસાન થાય છે, પરમાર્થ દ્રષ્ટિ ગૌણ થઈ જાય છે, ક્ષોભ પામી જાય છે, અને સમય છે એ ખોટી રીતે દુર્વ્યય થઈ જાય છે સમયનો. એવી પરિસ્થિતિ પ્રથમમાં પણ ચારેક પેરેગ્રાફ, પાંચ પેરેગ્રાફ છે. ભોગમાં આસક્તિ, લૌકિક માનાદીનું એવું છે, તુચ્છપણું સમજવામાં ન આવે તો એ જ લેવું છે ને? તો એ બીજા પેરેગ્રાફનો ત્રીજો પેરેગ્રાફ છે. બગડો કર્યો છે એનો ત્રીજો પેરેગ્રાફ છે. પહેલી લીટી છે, ભોગમાં અનાશક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ પડતી જાય છે. તૃષ્ણા સંબંધની અંદર કૃષ્ણના પરાભવનો વિષય અમે ચર્ચામાં બે દિવસ પહેલાં ચાલ્યો હતો, એ જ વિષય નીચે લીધો છે અહીંયા. કે એક તો અનેક પ્રકારના ભોગમાં અનાશક્તિ હોય તો અનેક પ્રકારના ભોગ ઉપભોગના સાધનો માટે ખર્ચ કરવામાં પૈસા વધારે મેળવવાની જરૂર પડે છે, અને એને એ રીતે પણ તૃષ્ણા લંબાય છે. એટલે જેને ભોગમાં આસક્તિ વિશેષ છે એને બીજી બાજુ તૃષ્ણાની લાળ લંબાયા વિના નહીં રહે. જે વૈરાગી છે, ગમે તે રીતે પોતાનું જીવન ચલાવવા કોઈ પણ સંજોગોમાં જેની માનસિક તૈયારી છે, એને લાંબુ રળવા માટેનું જોર નહીં આવે, અને એ બાજુનું ખેંચાણ નહીં વધે. પોતાની જરૂરિયાતો ઓછી છે એટલે આપોઆપ જ તૃષ્ણા એને મર્યાદિત થઈ જશે. પોતાની જરૂરિયાત મર્યાદિત હોવાથી એની તૃષ્ણા પણ મર્યાદિત થઈ જશે. એવી વાત છે કે જે કાંઈ કઠણ છે એ તો મુમુક્ષુની ભૂમિકામાં જ કઠણ છે. અવશ્ય કઠણ લાગે એવું છે જીવને, નથી કઠણ લાગે એવું એમ કહેવાનો કાંઈ અર્થ નથી. વાસ્તવિકતા છે એનો સ્વીકાર તો કરવો જ પડે કે આ બધી વાતો થોડી કઠણ પડે એવી છે, પણ છતાં પ્રયત્ન સાધ્ય છે. જો આ જીવ પુરુષાર્થ કરે, એક એટલો વિચાર આવે અને પુરુષાર્થ કરે કે અનંતકાળે જે હવે આ મનુષ્ય ભાવ મળ્યો છે એ પાછો અનંતકાળે નહીં મળે, એટલે જે કાંઈ મનુષ્ય ભાવનો સમય છે એને અનુચિત રીતે ખર્ચવો કે ઉચિત રીતે ખર્ચવો, આટલો જ એને વિચાર કરવાનો રહે છે. એટલો એ વિચાર કરે તો એ પોતાના સમયને બરબાદ થતો અટકાવી દેશે. પછી ભોગાશક્તિમાં સમય બરબાદ થતો હોય, લૌકિક કાર્યોમાં થતો હોય, સામાજિક કાર્યોમાં થતો હોય, કૌટુંબિક કાર્યોમાં થતો હોય, એ બધો સમયનો દુર્વ્યય છે. જરૂરિયાતનો સંક્ષેપ કરી નાખે અને પોતાનો જેટલો સમય બચે એટલો સમય પરમાર્થ કાર્યમાં લગાવે તો એને પારમાર્થિક કિંમત, પારમાર્થિક વિષયની કિંમત આવી છે, અને પોતાના સમયનો સદુપયોગ કરવા માગે છે, એવી એક પાત્રતાનું લક્ષણ છે. આ 105 નંબરના પત્રમાં પાત્રતાના 10 લક્ષણો લીધા છે, એમાં સમય માટેનું એક લક્ષણ લીધું છે કે ઉપયોગથી એક પળ ભરનાર, એકે એક પળનો હિસાબ રાખે કે મારો સમય દુર્વ્યય નથી થતો ને, મારા સમય બગડતો નથી ને. જ્ઞાનીઓ તો એટલો પુરુષાર્થ કરે છે કે સામાન્ય માણસ સાંભળે તો અચંબામાં પડી જાય એવું છે. સામાન્ય રીતે નિંદ્રા છે એ માનસિક અને શારીરિક થાક ઉતારવાનું એક સાધન ગણવામાં આવે છે. અને સારી નિંદ્રા આવે તો લૌકિકમાં એમ કહેવાય કે સુખેથી ઊંઘ આવે છે મજાની, કેમ કે ઘણા લોકોને ઊંઘ પણ સુખેથી નથી આવતી એવી પરિસ્થિતિ છે, ટેન્શનમાં આવે છે. ત્યારે જ્ઞાનીઓને ટેન્શન તો નથી, ઊંઘ તો આવી શકે છે, પણ એને ઊંઘવા કરતાં પુરુષાર્થમાં સમય પસાર કરવો છે. એ પુરુષાર્થ કરતાં કરતાં નિંદ્રા આવે છે, એને ઊંઘવાનો સમય નથી એમ કે છે. સુભાનંદના બોલમાં છીએ તો એમ થાય, અરે નિંદ્રા આવી ગઈ એમ થાય છે. એ વખતે એમનો પુરુષાર્થ ચાલુ છે, પણ દર્શનાવરણીનો ઉદય આવે છે ને નિંદ્રા આવી જાય છે, પરિણામ એમાં જોડાય છે. હું તે જાગ્રત હોવાથી વળી જાગી જાય છે, અરે નિંદ્રા આવી ગયા તો ઊંઘું નહોતું. એવો જ પૂજ્ય બેનશ્રી સાથેનો ચર્ચાનો વિષય ચાલે છેલ્લે છેલ્લે. હમણાં એકવાર એમના ભાઈ પંડિતજી પૂછ્યું કે તમે તો ઘર બહાર નીકળતા નથી, 10-10 વર્ષથી આ ઘરમાં ને ઘરમાં, એમાંય પાછા ખાટલામાં જ છો, કંટાળો નથી આવતો? કે તો કે મને તો સમય ઓછો પડે છે. શું જવાબ દીધો? મને સમય ઓછો પડે છે. 12 વાગે એમ કે હવે જમવાનો સમય થયો છે, એમ હવે જમવું પડશે, જમવું છે એમ નહીં, જમવું પડશે એમ. તો એ રૂચિ ભાવે જમી લે છે. રાત્રે પણ ઊંઘવાનો સમય થાય તો ઊંઘવું પડશે એમ થાય છે. ન ઊંઘે તો બીજા એમ કે આપ સુઈ જાઓ, જરા આરામ મળશે, નહીંતર તબિયત આપની બગડી જશે. શરીરનું સ્વાસ્થ્ય જાળવનાર હોય ત્યાં સુધી ચિંતા પણ કરે, એ ક્યાં વિચરે છે એની કોઈને ખબર નથી. એને બોજો લાગે છે, ખાવું બોજો લાગે છે, સૂવું બોજો લાગે છે, એવી સ્થિતિની અંદર એ બધી વાતો છે. મુમુક્ષુને પણ એ દશાની પ્રાપ્તિ કરવી છે, એને પણ સમય બરબાદ ન થાય, સમય વ્યતીત ન થાય, ખોટી રીતે ખોટા કાર્યોમાં સમય બગડે નહીં એની કાળજી રાખવી જોઈએ. જો એની કાળજી ન, એનો ખેદ થાય, ભલે ક્યાંક સમય બગડે પણ છે, મુમુક્ષુના નથી બગડતો એવું નથી, છતાંય બગડે છે, એને ખેદ થાય સમય આટલો બગડી ગયો. એ રીતે સમય બગાડવા અભિપ્રાયથી તો બિલકુલ તૈયાર નથી એમ એનો અર્થ થાય છે. અહીંયા કહે છે, ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી થાય, લોકોમાં પોતાની વિશેષતા દેખાય, આબરૂ વધે, કીર્તિ વધે, એવું કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. અને તો એને વધારે કમાવવું, વધારે કમાવવું, ખૂબ કમાવવું, એ પ્રકારના પરિણામ પછી એને થતા નથી. ઉલટાનો એમ આવે છે કે શું જરૂર છે વધારેની, શું આવશ્યકતા છે, શું એની જરૂર છે, જીવન ચલાવવા માટે વધારેની જરૂર નથી. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે કે લોકો માન આપે છે પૈસાવાળા જાણીને, એ તો તુચ્છ સમજે છે, એમાં કાંઈ વાતમાં માલ નથી, તો પોતાના સ્વાર્થે ખુશામત કરનારા પણ નીકળે. સંબંધ ધરાવનારને એમ છે કે સંબંધ માણસ છે, સંબંધ આપણે હશે તો કોઈક દી કામમાં આવશે, એનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે, તો એની મોટાઈ મહત્તા ન આવે. તુચ્છપણું લાગે તો મહત્તા ન આવે, મહત્તા આવે તો તુચ્છપણું ન લાગે, અને તેથી ઈચ્છા સહેજે મોળી પડી જાય છે એમ યથાર્થ ભાષે છે. એટલે ઈચ્છા મોળી જ પડી જાય. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, એ થોડું નથી પણ ઘણું છે, એને સંતોષ થાય છે. સાચી મુમુક્ષુતામાં એવો પ્રકાર હોય કે એની આજીવિકા માંડ માંડ ચાલતી હોય તો પણ એને સંતોષ હોય કે ઠીક છે, આપણે જોઈએ એટલું તો મળે છે, આપણે ચલાવી શકીએ, જીવન ચલાવી શકીએ એટલું તો મળે છે. સવાલ એટલો થાય છે કે કાલની ફિકર કરે કે ન કરે કે ન કરે, આમ છે. આ વાત થોડી કઠણ છે. ન કરે અને કાલની ફિકર કરતો બંધ થાય ત્યારે જ્ઞાન પ્રાપ્તિનો અવસર છે, એમ સમજવા જેવું છે. કાલની ફિકર વાળાને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવું નથી. બહુ ચોખ્ખી વાત આ છે. આ એક પૂર્વ શરત છે. ભલે કદાચ કઠણ લાગે એવી હશે, આકરી લાગે એવી હશે, પણ છે વાસ્તવિકતા. આ માર્ગની આ વાસ્તવિકતા છે. કાલની ફિકર વાળાનું કામ નથી અહીંયા, એમ કે છે. નહીં, કોઈ જ્ઞાની ન હોય. પોતે લખે છે, પોતે વેપારમાં ઊભા છે, ગૃહસ્થીમાં ઊભા છે, લખે છે કે આવતીકાલનો એક દિવસ પછીનો એક ક્ષણ પણ વિચાર નથી કરતા. એ ક્ષણે વિચાર એનો નથી આવતો કે કાલનું શું, કાંઈ નહીં. એક તો કુદરત ઉપર બહુ મોટો ભરોસો છે. જ્ઞાનીઓને કુદરત ઉપર બહુ મોટો ભરોસો છે. પૂર્વકર્મ છે, ચિંતા કરવાથી ટળતું નથી, ઉલટાની પ્રતિકૂળતા ઉમેરાય છે એમાં. જો ચિંતા ન કરવામાં આવે તો પ્રતિકૂળતાનો રસ તૂટી જાય છે સંચિત કર્મની અંદર, ઉદયમાં આવ્યા પહેલાં જ. અને જે કાંઈ કર્યું છે એ પોતાના બાંધેલા, પોતાના ભાવેથી બાંધેલા કર્મ છે. દેણું કર્યું, તમારા ડિપોઝિટ લઈ આવ્યા 10,000 રૂપિયા, ભાઈ મને વ્યાજે આપો, તમે મને આપ્યા. હવે તમે કહો કહો ભાઈ મને મારે વ્યાજે નથી આપવા, લાવો પાછા, એમાં વાંધો શું, વ્યાજ શીખે લઈ જાઓ ભાઈ. એવું આ કર્મનો હિસાબ છે કે પોતે દેણું કર્યું છે, દેણું દેવામાં સજ્જનને હિચકિચાટ હોય નહીં, અને દેણું દેવામાં હિચકિચાટ કરે તો એની સજ્જનતા રહેતી નથી. માટે જ્ઞાનીને પૂર્વકર્મની કોઈ ચિંતા નથી, સ્વપ્નની ચિંતા નથી થતી. અને ગમે તે પરિસ્થિતિમાં અવ્યાબાધ સ્વરૂપના આત્માના વેદનમાં જ ઊભા છે, તો સંયોગમાં ઊભા જ નથી ને. ગમે તે સંયોગમાં એ સ્વરૂપના વેદનમાં ઊભા છે, અને કોઈ ફિકર નથી, કોઈ ચિંતા નથી. એવી અલૌકિક દશા છે, એને વંદન કરવામાં આવે છે. એમ વાત છે, તૈયારી કરવાની જ. જો એ જ્ઞાન દશાનો અભિલાષી હોય પોતે તો એને આ તૈયારી કરે, છૂટકો છે એ નક્કી વાત છે. એક વખત વિચારતા બરાબર પાકું ન થાય તો 10 વખત વિચારીને પણ એ દ્રઢ કરવા જેવું છે કે આ ભવિષ્યની ચિંતા કરવાવાળાનો માર્ગ નથી. ભવિષ્યની ચિંતા છૂટતી નથી એમ કે છે, બરાબર છે. એ કિંમત બહુ બાકી છે. એ સંબંધી લોકો વિચારે છે, જગત આખું વિચારે છે, પોતે પણ બહુ ભેળ્યો છે એની અંદર, પોતે એની સાથે રસ લીધા છે બધાને, બરાબર છે. ડાયો માણસ છે, વિચક્ષણ માણસ છે, 25 વર્ષ પછીનો પણ એ અત્યારથી વિચાર કરે છે. કોઈ કેવો હોય ડાયો માણસ, પોતે રસ લેવા માંડે, ખબર નથી કે કેટલો ઊંડો ઉતરી જશે રસમાં. એ બધું અત્યારે નડે છે. જ્યારે પોતે ચિંતા છોડવાને વિચારમાં આવે છે ત્યારે સામે આવીને ઊભા રહીએ છીએ. એ બધી યોગ્યતા છોડવી યોગ્ય છે, છોડવા યોગ્ય છે, છોડવી જોઈએ એવું લાગ્યા પછી નથી છૂટતી. એનું કારણ એ છે કે કિંમત ઘણી આપી દીધી છે ને રસ ઘણો લઈ લીધો છે. યથાર્થ નિર્ણય કરીને, એના ગુણ દોષનો લાભાલાભનો યથાર્થ નિર્ણય કરીને એ છોડે છૂટકો છે. અને પછી જ વારો આવે છે એમ સમજવું. એને આ પુરુષાર્થ કરવાનો છે, મુમુક્ષુતામાં આ પુરુષાર્થ, આ બધા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. આ બધા પ્રકારના પુરુષાર્થ જો ન કરે તો તો એ ભલે વ્યવહારિક પ્રસંગ છે તો પણ એ પરમાર્થને બાધા કરનારા પ્રસંગ છે. એનો એક પત્ર છે. પણ આત્મા દેહ છોડશે તો પછી શું થશે? આ દેહનો છોડવાનો પૂરો સમય પૂરો થઈ જશે પછી શું થશે? કાંઈ એની ચિંતા નહીં. હે, ઘર બગડી જાય એની ચિંતા છે, કુટુંબ બગડે એની ચિંતા છે, વેપાર બગડે એની ચિંતા છે, આત્મા બગડી જાય એની ચિંતા નથી. આત્મામાં મલિનતા એ બધા પરિણામ કરતાં આત્મામાં મલિનતા આવે છે એનું શું? આ ચિંતા કરવાની જરૂર છે. ચાલુ વિષય છે ને એનું સંધાન કરતો છું. મોટો પેરેગ્રાફ શરૂ થાય છે. કલોલના કુંવરજીભાઈ કરીને છે, એને પત્ર લખેલો છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને મળી લીધી. મુમુક્ષુ જીવ હોય, સત્સંગમાં નિરંતર રહેવા ઈચ્છતો હોય, આટલી શરત છે. હો, બીજાનું કામ નથી. જેને ટોળ ટપ્પા ગમે છે, બીજું ગમે છે, ત્રીજું ગમે છે, ગમે ત્યારે ગમે એની સંગતમાં વાંધો નથી, એનું કામ નથી. નિરંતર સત્સંગમાં જે રહેવા ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને બહુ સરસ વાત આ જગ્યાએ કરી છે. જ્યાં સુધી તે યોગનો વિરહ રહે, એટલે કે પ્રત્યક્ષ જ્ઞાની અથવા બીજા સમાગમવાસીઓ ન મળે, ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી સત્સંગને ભાવવો. પ્રત્યેક કાર્ય કરતાં, પછી ઉદયના પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, એટલે જાગૃતિપૂર્વક વર્તી, પોતાના વિશે લઘુપણું માન્ય કરીને કે મારે મારા ઉદય પરિણામની અંદર અને આ ભવિષ્યની ચિંતામાં અને બીજે ત્રીજામાં મારા તો પરિણામ જ ચાલ્યું જાય છે, માટે મારામાં કાંઈ નથી, પોતાનું લઘુપણું વિચારવું એટલે મારામાં આવે કાંઈ નથી, પોતાનું લઘુપણું માન્ય કરી સ્વીકારીને પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, આ અવલોકનનો વિષય લીધો. પોતાના વિચારવામાં આવે દોષ એની, પોતામાં જો પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્ત્યા કરવું ગમે તે પ્રસંગ હોય, સરળતા છોડવી નથી ભલે નુકસાન થાય, સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય એવી જ્ઞાન વાર્તા, જે કાર્ય કરી તેવી ભાવનાની ઉન્નતિ થાય એટલે એવી ભાવના વધારે આવિર્ભાવ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ એટલે આ પત્રો વગેરે કે ગ્રંથનું કાંઈ કાંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. આ નિરંતર જે સત્સંગમાં રહેવા ઈચ્છે છે એને માર્ગદર્શન આપ્યું. હવે આગળ કહે છે, એ ચાલો આપણો અનુસંધાનનો વિષય છે. આ તો જરા મહત્વની વાત હતી એટલે પહેલાં લઈ લીધી. ઉપર જણાવી છે જે વાર્તા એના જ અનુસંધાનમાં આવે, પોતે આગળ લખે છે એટલે આગળ ન વાંચ્યું. કે ઉપર જણાવી છે તે વાર્તા તેને વિશે બાદ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે. આ મુમુક્ષુ જીવોને તમારા પરમાર્થને બાધા થાય એવા ઘણા પ્રસંગ અને ઘણો ઉદય તમને લોકોને વર્તે છે એમ જાણીએ છીએ. તથાપિ તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદુપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું. એવા વાત કરનારા જે જે ઉદય પ્રસંગ હોય તેમાં સદઉપયોગે આ વિચારવા જેવો વિષય છે. સદઉપયોગે એટલે શું? કે મને હિતનું હિતરૂપ છે કે મને અહિતરૂપ છે, એવી જે સાવધાની એને સદુપયોગ કહેવામાં આવે છે. સદુપયોગ એટલે ખરાબ ઉપયોગ ને સારો ઉપયોગ એમ ઉપયોગની વાત નથી, સાવધાનીની વાત છે. હિત અહિતના વિષયમાં સાવધાની તે સદઉપયોગ, અહીંયા એમ સમજવું. એમ સદુપયોગે વિચારી વર્તવાનું ઈચ્છું તે અનુક્રમે બને તેવું છે, ભલે એક સાથે ન બને પણ અનુક્રમે તે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી, નાસીપાસ થવા જેવું નથી એમ કહે છે. ભલે કઠણ લાગે એટલે નાસીપાસ ન થવું એમ કહે છે. શું નાસીપાસ એ રીતે ન થઈ જવું, કોઈ રીતે સંતાપ પામવા યોગ્ય નથી. પુરુષાર્થ જે કાંઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. અને આ બધા પ્રસંગોમાં પુરુષાર્થ કરવો છે, ખચિત પુરુષાર્થ કરવો છે. પુરુષાર્થ કરીને હારવું નથી, જીતવું છે, એ જાતનો પોતાને ઉલ્લાસ આવવો જોઈએ. પુરુષાર્થ જે કાંઈ થી કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. પછી જ્ઞાનીની વાત, પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. એ તો નિરંતર વર્તે છે, એને તો એ કાંઈ મૂંઝાવવાનો પ્રશ્ન નથી. હવે કહે છે કે અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી, એટલે થોડુંક મોડું થાય તો વાંધો નથી, નુકસાન નથી. માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય કે ભૂલ થઈ જાય, ભૂલ થાય એટલે વિપર્યાસમાં આવી જાય, ભ્રાંતિ થાય એટલે પણ વિપર્યાસમાં આવી જાય, તે નુકસાન છે, તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, હવે ઓલા કુંવરજીભાઈને લખે છે કે જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, પરમ એટલે ચોખ્ખું કે જ્ઞાની તો આવા જ હોય, તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય, એને એ માર્ગમાં આવવાનો ઉલ્લાસ આવે, એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો એટલે આત્મહિતે, રૂઢે પ્રકારે એટલે આત્મહિતમાં. વિયોગ છે એટલે અમારો સત્પુરુષનો વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા તમારી સાચી છે. એ વાત તમારી એમને સત્સંગ ઈચ્છો છે કે આપના સત્સંગમાં મારે રહેવું છે, પણ વિયોગ છે, અને વિયોગ છે તો મારા કલ્યાણનો વિયોગ છે એમ હું જાણું છું. તો કે વાત તમારી સાચી છે કે કલ્યાણનો વિયોગ છે એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જે વિશે ચિત્ત વર્તે છે, એટલે સત્સંગમાં રહેવાની ભાવનામાં ચિત્ત વર્તે છે, તો તે કલ્યાણ છે, તો એ વિયોગમાં પણ કલ્યાણ છે. માટે ધીરજનો ત્યાગ કરવા યોગ્ય નથી. બહુ સારો પત્ર છે. હા, આવ્યા વગર ના. હા હા, વચનામૃત મારા તો. કથાનો સ્વતંબર ને કથા બરાબર છે. એ લોકો શું છે કે કેવળ જ્ઞાનના સ્વરૂપને જાણતા નથી, કેવળ જ્ઞાનના સ્વરૂપને જાણતા નથી. એટલે ગૃહસ્થ દશામાં, વ્યવસાયિક દશામાં એ કેવળ જ્ઞાન આત્માના વિચારમાં ચડે ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. એ વિચારને અને કેવળ જ્ઞાનને જાણે છેટું નથી એવું લાગે. આ તો કહે છે કે વિચાર વિકલ્પ તો કાંઈ નથી, જ્ઞાન ધારા, જ્ઞાન પરિણતિ, જ્ઞાન જીવન, એ આખી કોઈ જુદી વસ્તુ છે. એનાથી સંસારના પદાર્થોની પ્રાપ્તિની ભાવના છે એને એમ કહે છે કે એ ભાવના છોડીને આત્મભાવનામાં તું આવતો એનું ફળ પરંપરા એ કેવળ જ્ઞાન છે એમ પહેલાં લાગુ પડે છે. અને જે ભાવનામાં આવ્યા એ ભાવના ભાવતા ભાવતા લીનતામાં આવે એને પણ ભાવના કહેવાય છે, સ્વરૂપની લીનતાને પણ ભાવના કહેવાય છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે એવી રીતે વેપારમાં દુકાને બેઠા હોય કે નટ બધાને પોતાનો કળા દેખાડતો હોય, શું કે ગ્રસ્ત દશામાં હોય, એ લોકો તો ન છે આમાં. ભરત ચક્રવર્તીને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું, એ વાત બરાબર નથી. મુનિદશા આવે, મુનિદશાનો વિકલ્પ આવે, વિકલ્પપૂર્વક મુનિદશા પહેલાં આવે, ત્યાગની દશા આવે, સર્વસંગ પરિત્યાગની, પછી સહજ દશા આવે છઠ્ઠા સાતમા ગુણસ્થાનની. એ સમ્યક દર્શન હોય તો, નહીંતર ન આવે. નહીંતર પહેલાં સમ્યક દર્શન આવે, પછી મુનિદશાની સ્થિરતા આવે છઠ્ઠા સાતમા, પછી કેવળ જ્ઞાન થાય. એટલો ક્રમ પડ્યા વિના અને ગુણસ્થાનનો ક્રમ પડ્યા વિના ન રહીએ. પહેલે ગુણસ્થાને હોય એ ચોથે આવે, ચોથે હોય એ પાંચ છઠ્ઠે સાતમે આવે, છઠ્ઠે સાતમે હોય આઠમે નવમે દસમે બારમે આવે, પછી તેરમે ગુણસ્થાને કેવળ જ્ઞાનમાં આવે. ત્યાં સુધી કોઈ કેવળ જ્ઞાનમાં આવી શકે જ નહીં. પણ એ લોકોને ગુણસ્થાનના દશાનો પણ સિદ્ધાંતિક વિષયથી અજાણ છે, આખો સંપ્રદાય જ અજાણ છે. એકનું જ્ઞાન માત્ર રહી જાય છે, એકનું જ્ઞાનમય પરિણામ રહી જાય છે. 322માં શું વાત હતી? 322 કીધું ને વચ્ચે, કોને કીધું 300? એમના શબ્દો તો વધારે અસરકારક છે. પેરેગ્રાફથી સંસાર સંબંધી તમને જે જે ચિંતા રહે છે, છે એ છે ને ત્યાંથી જ સુભાગભાઈને લખે છે. એમની આર્થિક સ્થિતિ નબળી છે, કે સંસાર સંબંધી તમને જે જે ચિંતા છે તે ચિંતા પ્રાય અમને જાણવામાં છે, અને તે વિશે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થ ચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ. એમને બે ચિંતા હતી, એકલી ભવિષ્યની ચિંતા નહોતી. અત્યારે તો જે મુમુક્ષુને હોય છે એકલી ભવિષ્યની સંયોગની ચિંતા હોય છે. એમને બે ચિંતા હતી, એક વ્યવહાર ચિંતા પણ હતી અને એક પરમાર્થની પ્રાપ્તિ નથી એની પણ ચિંતા હતી. એમને એ સારી ચિંતા હતી, ઓલી દુશ્ચિંતા છે એ પણ જાણીએ છીએ. બે પ્રકારનો વિકલ્પ હોવાથી અને બે પ્રકારની ચિંતાનો વિકલ્પ હોવાથી તમને આકુળ વ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવ રૂપ પણ લાગતું નથી, એમાં એમ જ હોય. હવે બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં જોઉં ભાષા આવે, એ બે પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કાંઈ મનને વિશે છે, મારા મનમાં જે વાત છે એ લખવાનો પ્રયત્ન કર્યું છે, કે સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી અથવા સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. જ્ઞાની પણ તમારી ચિંતા ટાળવા જાય ને તો એને પણ બાધા આવે. શું? જ્યારથી યથાર્થ બુદ્ધની ઉત્પત્તિ થઈ છે, હવે પોતે લખે છે કે જ્યારથી અમને યથાર્થ જ્ઞાનની બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગથી કે વિદ્યાના યોગથી સાંસારિક સાધન પોતાના માટે કે બીજાના પરને માટે પર સંબંધી કરવાની અમારે પ્રતિજ્ઞા છે. શું? કોઈ વિદ્યાના પ્રયોગે પણ અમે નહીં કરીએ સંયોગ મેળવવાની વાત, કોઈ રિદ્ધિ સિદ્ધિના પ્રયોગે પણ નહીં કરીએ. ચોખ્ખું લખ્યું છે, ચોખ્ખું લખી નાખ્યું છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું એમ હજુ સુધી થયું છે એમ સાંભળતો હું નથી. એટલે પોતાની પાસે સિદ્ધિ યોગ છે, વિદ્યા છે નહીં. જ્યોતિષ તો જાણતા હતા, 18-19 વર્ષે સાધી લીધું હતું જ્યોતિષ. તો બોર્ડ મારીને બેસે ને તો એવા ગરજુ માણસો આવે છે કે જેટલા પડાવવા આવે એટલા પડાવી લેવાય નહીં. વિદ્યાના યોગે પણ નહીં, સિદ્ધિના યોગે પણ નહીં. અને એવી અમારી પ્રતિજ્ઞા છે, એમાં એક પળ પણ એમાં મંદતા આવી નથી, તોડી તો નથી પ્રતિજ્ઞા, મંદ નથી થઈ અમારી પ્રતિજ્ઞા. તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઈચ્છીએ છીએ કે તમારી ચિંતામાં અમે ભાગીદારી થઈએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને? કોઈની ચિંતા તો કોઈ લઈ શકે નહીં, એ તો ઉપાધિ પોતાની છે. અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિ યોગ હાથમાં નથી, જાઓ, એવો ઉદયકાળમાં છે. તમે સમજી લ્યો કે રિદ્ધિ યોગ અમારા હાથમાં નથી, એટલે તમારે લાલચ કરવાનો પ્રશ્ન ન રહે. શું પ્રાણી માત્ર આહાર પાણી પામી રહે છે જગતમાં? લોકો પણ જેને ઈશ્વર ઉપર ભરોસો છે એમ કહે છે કે દાંત આપ્યું છે, દાંત આપ્યા છે, એ ચાવણું આપશે, બધાને મળી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપરીત પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે, શું ક્યારે આપણે આપણી આબરૂ નિર્ધનમાં ગણાઈ જશું, ક્યાંક માગવું પડશે, શું? તો તે ગમે તે રાખે કે ગમે તે ન રાખીએ, લાજ તો એ બંને સરખું જ છે કે ભાઈ કલ્પના છોડી દો, તમે કુટુંબના લાજની કલ્પના છોડી દો. એ લૌકિક વિશેષતા દેખાડવાનો પ્રકાર છે. કેમ કે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં જે થાય તે યોગ્ય જ માનવું, એ દ્રષ્ટિ સમ્યક છે. એ ખાસ કરીને ચિંતા સંબંધીનો વિષય ત્યાં સુધી લીધો છે, પછી તો પોતાની દશાની વાત લીધી છે. એમાં પણ મુખ્ય હેતુ એ છે, લોક સંજ્ઞા તો એટલી બધી જગ્યાએ છુપાયેલી છે, શું કે જ્યાંથી છુપાયેલી છે ત્યાં ખોદીને ખેંચીને બહાર કાઢીને ટાળી દેવા જેવી છે. શું એમાં પણ એ પ્રકાર આવી જાય છે. હા, એ તો એ અર્થમાં જ છે કે એને ટાળી દેવા જેવી છે, શું નાશ કરી નાખવા. એટલે ભલે લોકો એમ સમજે કે આ ક્યાંય આવતા નથી, ક્યાંય ભળતા નથી, અતડા છે, કોઈની યારે બહુ સંબંધ રાખતા નથી, કુટુંબમાં નથી રાખતા, સગા સંબંધીઓમાં નથી રાખતા, લગ્નમાં નથી આવતા, વેસવાળમાં નથી આવતા, હં, આંકો છો મૂકશે એ જ ને, પણ હવે તારે એના સર્ટિફિકેટને લઈને કામ હું છે. એ બધા કોઈ સર્ટિફિકેટની ચિંતા રાખવાથી, સમય બરબાદ કરવા સિવાય અને આત્માને નુકસાન કરવા સિવાય બીજું કાંઈ નથી. માટે બધા પ્રકારના વ્યવસાયનો સંક્ષેપ કરીને આ કોઈ અસાધારણ અલૌકિક કિંમતી વિષય પ્રાપ્ત થયો છે, માટે હવે એમાં એનો લાભ લઈ લેવો છે, એવી રીતે એક દ્રઢ નિશ્ચયથી મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ તો બચે. નિત્રાને ખરાબ લાગશે, નાને ખરાબ લાગશે, એમ લોકોને સારું દેખાડવામાં આખી જિંદગી વીજશે, આંખ વિચાઈ જશે, ઘડીકમાં વાર લાગશે એને. અને મોટાભાગના તો ઉત્તર અવસ્થામાં આવી ગયા છે, મોટાભાગના તો જીવનના ઉત્તરાર્ધને જ પસાર કરતા હોય છે, એટલે એને તો ક્યારે વાર લાગે. એટલે જેટલો સમય મળે એનો સદુપયોગ કરી લેવા જેવું છે. એટલી કાળજી આવે તો બચે, નહીતર બીજે રસ લેશે, જ્યાં જશે ત્યાં બીજે રસ લેશે, ભાઈ તમને બહુ સારું મળ્યું, હા તમે બહુ ભાગશાળી હો, તમે આમ બે વાત કરતા હોય તો સુર પુરાવી દેશે છેવટે, કાંઈ નહીં તો અનુમોદના કરી દેશે. એ બધું એનું એ થઈ જશે પાછું, આમના અનંતકાળ કાઢ્યો છે. હવે બચવું હોય તો પરમ ઉત્કૃષ્ટ તત્વ સામે આવ્યું છે, અનંતકાળે ન સામે આવે એવી ચીજ સામે આવી ગઈ છે. અમે વર્ષું તો પછી અલૌકિકપણે કોણ વર્ષે? આપણે લૌકિક સંબંધની દ્રષ્ટિએ જો એકબીજાનો વ્યવહાર રાખશે તો અલૌકિકપણે કોણ વર્ષે પછી? હ, વાત પૂરી થઈ ગઈ એમ કે માટે આપણે તો અલૌકિક વ્યવહાર રાખવાનો છે. હું તમને મદદ કરું ને તમે મદદ કરો ને આપણે બંને સંબંધ છે ને આપણે ઘણો સંબંધ છે, એ આ માર્ગ નથી, એ આ વિષય નથી. એમ છે 580 38. એટલે 24 કલાક જીવ ઝેર ખાય છે, એનો બીજો અર્થ એ છે. અને એ ઝેર એવું ચડતું જાય છે, એવું ચડતું જાય છે કે પછી એને ઝેર વગર નહીં હાલે. જેમ અફીણ ખાતો 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 ઘણા વખતથી અફીણ ટેવાઈ ગયો તો પછી એને એના વગર હાલે નહીં. એમ પછી એ થશે કે ઝેર ઝેરને માગશે. માટે પહેલેથી ચેતી જવા જેવું છે, જ્યારથી સમજે ત્યારથી ચેતી જવા જેવું. હે, વાત સાચી છે. એટલું બધું સાધારણ થઈ ગયું છે કે છૂટવું મુશ્કેલ પડે, પણ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહેવામાં આવે તો એ અવશ્ય છૂટે છે. એને માટે લાંબા કાળ સુધી સત્સંગનું સેવન કરવું એ એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બને એટલું વધારેમાં વધારે જો જીવ મુમુક્ષુ જીવ સત્સંગ મારીએ, એ સત્સંગ એના માટે અમૃત છે, તો એનું ઝેર ગળે, નહીંતર ઝેર જ ખાય છે. આખો દિવસ ઝેર ખાવા સિવાય બીજું કાંઈ કામ કરતો નથી, એ પરિસ્થિતિ છે. હાજી, હા, એ તો ક્રોનિક રોગ છે, એ કાંઈ એક દિવસની દવામાં ઉતરી જાય એવો નથી. એના માટે ઉપાય પણ બરાબર આયુર્વેદિક દેશી જે ઉપાય છે એ બરાબર કરવો પડે, એવું છે. 538 કીધો ને, 436 છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે, તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. અને હવે પણ તે ઈચ્છા નિરોધા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. અમે છૂટા ચિત્તથી ખુલાસો આપશું એમ ગણી ઈચ્છા નિરોધવી ઘટે નહીં, પણ સત્પુરુષના સંગનું મહાત્મા જળવાવા તે ઈચ્છા સમાવી ઘટે છે એમ વિચારીને સમાવી ઘટે છે. સત્સંગની ઈચ્છાથી જો સંસાર પ્રતિબંધ ટાળવાની ને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે, કેમ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબો છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કાંઈક અંશે પણ તમારી બુદ્ધિ છે. અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વનો રોધ રહે ખરો એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તેને લખું તે તમને યોગ્ય નથી. સુભાગભાઈને પત્ર લખો છે કે તમે અમારી પાસેથી કાંઈ પણ સાંસારિક ઈચ્છા રાખો કે તમારા સમ્યક્ત્વને બાધાનું કારણ છે, માટે અમે એ રીતે કોઈ પણ રીતે તમને પારમાર્થિક નુકસાન થાય એવી રીતે તમારા સંબંધમાં અમે કાંઈ પણ કરવાના નથી. એક જણે પ્રશ્ન કર્યો હતો, આ એનો ચોખ્ખો જવાબ છે કે શ્રીમદજી તો મુંબઈમાં ગયા પછી કમાઈ ગયા હતા, સારું કમાણા હતા શું, અને સુભાગભાઈ એમના નિકટના સત્સંગી હતા તો એક ડ્રાફ્ટ કઢાવીને મોકલી દીધો હોત કે હુંડી મોકલી દીધી હોત. એ વખતે હુંડી વધારે ચાલતી હતી, બેંકના ડ્રાફ્ટનો જે ઓછો ચલણો, તો એમને આરામ થઈ જાય, આ બધી ચિંતા ઓછી થઈ જાય ને પછી સુખે કરીને આત્માનું કામ કરત, નુકસાન થાત. એવું કર્યું હોત તો નુકસાન થાત. આ એનું આત્મહિત ઈચ્છું એ વાત્સલ્ય છે. શું એને સંસારમાં પાડે એ વાત્સલ્ય કહેવાય, સંસારમાં ડૂબાડીને નાખે એ વાત્સલ ય કહેવાય, એ કાંઈ વાત્સલ્ય ના કહેવાય. અને એમને ત્યાં સુધી દોરવી દોરવી દોરવીને લઈ ગયા છે કે છેવટે સમ્યક દર્શનના ધણી થયા છે. દેહ છોડ્યા પહેલા અનંત ભવનો નાશ કરીને ગયા છે. અહીંથી એવી મોટી વાત છે અને એટલી તાકાત આવી ગઈ છે એમને કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માના અનંત આનંદ આગળ આત્માને ગૌણ કરીને એમ સાંસારિક પ્રસંગોની દીનતા કરીને ક્યાંય પણ અમે અમારા આત્માને હવે નુકસાન કરશું નહીં, એટલી શક્તિ આવી ગઈ છે. જ્ઞાની પુરુષનું સત્સંગમાં એ મોટી તાકાત છે. પૈસા કેટલા દી પહોંચે, મૂડી કેટલા દી પહોંચે, આખી જિંદગી કોઈ પહોંચી જાય, આ તાકાત અનંતકાળ રહેશે. થોડા પૈસા મોકલ્યા હોય તો થોડાક દિવસ કે થોડા મહિનાનું ખાજું થાય, પછી પછી શું દિનતામાં એટલા આવી જાય, વાત મૂકી દે. એના બદલે અનંતકાળ સુધી દુઃખી ન થાય એવા રસ્તે ચડાવી દીધા, એનું નામ વાત્સલ્ય છે. સાચું વાત્સલ્ય તો એ છે. આ બાબતનું છે કે તમે એ રીતે નિદાન બુદ્ધિ જો તમને રહે તો સમ્યક્ત્વનો રોધ, સમ્યક્ત્વનો એ અટકવાનું કારણ છે. માટે અમને ખેદ થઈ જાય છે કે તમે કેમ આ બધું અમને પૂછાવો છો વારંવાર, શા માટે આ તમે કુટુંબોમાં પરિણામ સંકલેશ કરો છો, અને એ પરિસ્થિતિને સહન નહીં કરવાની તમારી કાંઈક બુદ્ધિ છે કે એમાં પ્રતિકૂળતા આવશે, અમુક વસ્તુની જરૂર ઊભી થશે ને આપણે નહીં હોય આપણી પાસે તો અસાતા થશે, તો અસાતા નહીં સહન કરવાની તમારી બુદ્ધિ છે, એ ખોટું છે. સાતા હો કે અસાતા હો, હું આત્મા છું, જ્ઞાન ભાવે રહેવા માગું છું, જ્ઞાન તત્વ છું, સર્વ અવસ્થામાં માત્ર જ્ઞાન થાય છે, બીજું કાંઈ મને થતું નથી, એ રીતે આવી જાય છે.
જય